एकत्र फाउंडेशन प्रस्तुत रमन सोनी संपादित उदयन ठक्कर ना उत्तम काव्यो उदयन ठक्कर नी कविता विस्मय अने विदग्धता नी जुगलबंदी लेखक रमन सोनी पठन शैलेश उदयन ठक्कर आजनी गुजराती कवितानो एक विशिष्ट ज नहीं विलक्षण कवि अवाज छे। ए अवाज में व्यंजनानो अंतर्गुट सूर छे, तिर्यक અભિવ્યક્તિની વેધકતા છે, છંદલયના વિવિધ રણકારે પ્રગટાવે છે, તો મરમાળી રહેતી બહુરંજકતાનો મુખર ઘોષ પણ એમાં સંભળાય છે. એક જ રસિક ભાવક સામે કે બે પાંચ રસિકોની નાનીશી મંડળી સામે એ પઠન કરતા હોય કે પછી મોટા સંમેલન મુશાયરામાં કાવ્યને રજૂ કરતા હોય, એમની કવિતા સરખો આનંદ પ્રતિભાવ પામે છે. પરંતુ એકાંત વાચનમાં સર્જક તરીકેની એમની સજ્જતા પણ પ્રતીત થાય છે. ગુજરાતીની અને દેશ વિદેશની ભાષાઓની કવિતાનું એમનું વાચન પરિશીલન કવિતાનું જ નહીં, મનુષ્ય ચેતનાને પ્રભાવિત કરતી પૌરાણિક મિથિકલ કથાસૃષ્ટિમાં ને પ્રાદેશિક વૈશ્વિક ઇતિહાસ કથાનકોમાં પણ એમની કેવી કેટલી રસ જિજ્ઞાસા રહેલી છે એ પણ એમની કવિતા વાંચતા વર્તાય છે. એ રીતે એક વ્યાપક ભાવક સંવેદનાને અને વૈચારિકતાને એમણે કેળવી છે, સર્જક તરીકે ઘૂંટી છે. એ રીતે ઉદયન આપણા વિદગ્ધ સર્જકોમાંના એક છે. આ વિદગ્ધતાને એમણે વ્યક્તિ કવિના અદમ્ય વિસ્મયથી એમની કવિતામાં ગૂંથી છે અને અભિવ્યક્તિનું એક આગવું પોતાનું રચના સ્થાપત્ય એ સર્જતા રહ્યા છે. એટલે જાણીતો સંવેદન વિષય હોય એ પણ એમનામાં એક વિશિષ્ટ રૂપ પામે છે. પરંતુ એકાંત વાચનમાં ટીખળથી, રમૂજ કટાક્ષથી, તિર્યકતાથી, બહુરંજન લક્ષિકાથી ઉપસ્થુ એક ચાતુર્ય પણ પકડાય પમાય છે. એમાં એમનો કંઈક અળવિત્રો વિલક્ષણ રીતિવિશેષ ક્યારેક સ્વાદ્ય બને છે, તો ક્યાંક અતિસેવનથી એ ચાતુર્ય એમની રચનાને કવિતાના પરિવેશની બહાર મૂકી દે છે. આસ્વાદ્યતા ક્વચિત ખંડિત થાય છે. એમની કાવ્યકૃતિઓમાં પ્રવેશીએ. 51 અને સલ્લારા. ઉદયનની કવિ કારકિર્દીના આરંભથી જ ઉપર જણાવી એમની લાક્ષણિકતાઓ ધ્યાનપાત્ર બનતી ગયેલી. બહુ અંશે અછાંદસ કાવ્યો અને ગઝલો, ક્વચિત છંદ કાવ્યો અને ગીતો, મુક્તકો અને દીર્ઘ કાવ્યો એમ વિવિધ રૂપે પ્રકારે લખાતી એમની કવિતામાં પ્રગટતા એમના વિશેષોને આસ્વાદીએ. પસંદ કરેલી સર્વ રચનાઓ તો તમારી સૌની સામે છે જ. 51માંનું મથુરદાસ જયરામ એક વિશિષ્ટ અંજલિ કાવ્ય છે. અંજલિ પામતો મૃત વ્યક્તિ આમ તો એક સર્વસામાન્ય જણ છે, ખુમારીવાળો ને કુદરત પ્રેમી, મહેનતકશ ને ખંતવાળો વેપારી. એનામાં સામાન્યમાંથી કૂદકો મારીને અસામાન્ય બની જનારની ભભકભરી ભવ્યતા નથી. એટલે કાવ્યનાયક કહે છે કે હું વાતચીત કે વર્ણનોથી વાંગ્મય મંદિર ચણી શકતો નથી જેમાં તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે. કાવ્યની છેલ્લી પંક્તિએ જતાં સમજાય છે કે ત્રીજો પુરુષ એક વચનમાં સંબોધાયેલી હતી એ અંજલિ તો કાવ્યનાયકે પિતાને આપેલી અંજલિ છે. એક પ્રામાણિક વેદના સિવાય કશું એ આપી શકતો નથી. ઓ મથુરદાસ, મારા પિતા, મારા મૃત પિતા. 51. ખુલાસો નામના એક ગદ્ય કાવ્યમાં કવિનું, કદાચ કવિ માત્રનું એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે. હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો, પણ મને પડે છે. મારી કવિતાથી કોઈ માણસ વધારે સારું નથી બનવાનું, સિવાય કે હું. 51. ઉદયનની ગઝલોમાં અરૂઢતાનું અને સભારંજની ચાતુર્યનું કંઈક વિલક્ષણ સંયોજન થયું છે. એટલે એમની ગઝલોના કેટલાક શેર બહુરંજકતાવાળા હોવા છતાં બીજે વાચને એની અભિવ્યંજકતાનો અનુભવ કરાવે છે. વાંચીએ. કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે. 51. મંગળા 300, શયન 100-150માં રાજભોગ. આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા. સેલ્લારા. ગઝલના, ત્રિપદીના, મુક્તકના, સંવાદ યોજિત અછાંદસ કાવ્યોના, ક્યાંક છંદના ને ગીતના એવા એવા રચનાબંધોમાં ઉદયને સરખું કવિકૌશલ બતાવ્યું છે. વિષદતાને છોડ્યા વિના, ક્યાંક તિર્યકતાથી, ક્યાંક વ્યંજના દ્વારા એમણે કાવ્યમર્મો પ્રગટાવ્યા છે. કેટલાક અંશો વાંચીએ. કોઈએ કહ્યું છે, માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે મરણ સાથે. આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે કે લગ્નની ભયંકરતા તરફ? મરવું માંથી સલારા. પેરાલિસિસમાં શરીર થઈ ગયેલું પિંજરું, એકવાર રહી ગયું ખુલ્લું, પોપટ ઉડી ગયો. ગુમાવું માંથી સલારા. ભગવાન પણ ઓછી માયા છે? એક લાક્ષણિક સ્વાદ્ય કાવ્ય છે. મોક્ષ નહીં, જન્મો જન્મ અવતાર. વ્રજ વાલું, વૈકુંઠ નથી જાવું એવી પ્રેમભક્તિમય પસંદગી પ્રાચીન મધ્યકાલીન કવિતામાં છે. એ ભક્તની પસંદગી છે. ઉદયના આ કાવ્યમાં ભગવાનની પસંદગી છે. ભવ્ય ભેટો લઈને આવેલા સંપન્ન માણસોને એ ભેટો સ્વીકારી સ્વીકારીને નાખ્યા સ્વર્ગનામની વખારે. પરંતુ પછી ભિલ્લુના હાથમાં હાથ પરોવીને ભગવાન બોલ્યા, કેમ વાલા, ગોટી રમીશું ને? આત્મનિવેદનમ એવું એક બીજું સરસ કાવ્ય છે. આ આત્મનિવેદન રાવણનું છે. પૌરાણિક સંદર્ભો સરસો ચાલતા આ કાવ્યની છેલ્લી પંક્તિઓ વાંચીએ. અહીં મન મીચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને. તારને સ્થાને આ તાણ્યું આંતરડું. રાવણ હથ્થો વાગે, અંતરડાનું જંતરડું જાગે, ત્યારે જાણજો કે હું નાભીમાંથી બોલ્યો. ગાઉં ને ગુંજું ત્યારે હું સાચો, બાકીનો સમય રાક્ષસ. સલારા. પુરાણ સંદર્ભોને લઈને કથાના લયમાં રચાયેલું અછાંદસ અને વૃત્તછંદોમાં વહેતું કથાકાર ભટ્ટ અને શ્રોતાઓ વચ્ચેના તેમજ અંતરિક્ષમાં વિષ્ણુ અને ગરુડ વચ્ચેના સંવાદ અંશોને ગૂંથતું ગરુડ પુરાણ એક સુદીર્ઘ, ક્યાંક લંબાયેલું ખેંચાયેલું લાગતું પણ સુવાચ્ય રહેતું મહત્વનું કાવ્ય છે. અપમૃત્યુ પામેલા પિતા અવગતિનો નરકવાસ ન પામે એ માટે ગરુડ પુરાણ બેસાડતા પુત્રની આકાંક્ષામાં મૃત્યુ પછીની સદગતિનો રૂઢ ભાવ છે. એના વિરોધમાં જીવાતા જીવનની વિડંબના આ કાવ્યમાં સૂચન નિરૂપણ પામી છે. કાવ્યનો છેલ્લો અંશ શ્રવણ ફલમ એથી બહુ વ્યંજક બની રહે છે. વિષ્ણુએ આપેલા વરદાનના ઉત્તરમાં ગરુડ કહે છે, કરુણાનિધિ, એવા આશીર્વાદ આપો કે આ સૃષ્ટિ સમસ્ત નરક યાતનામાંથી મુક્ત થાય. પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે, હે વાચસ્પતિ, બ્રહ્માંડો પ્રતીક્ષે છે, આપનો શબ્દ, પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય ઔઢવવાળો રહે છે ને અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ. આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા પછીના સંગ્રહ રાવણહથ્થોમાં અનુસંધાન પામે છે. રાવણહથ્થો આ સંગ્રહની રચનાઓમાં કવિનો અવાજ વધુ ઘૂંટાયેલો ને વધુ શક્તિમંત બન્યો છે. કવિ વિસ્મયની સાથે જ કવિની ચેતનાના પ્રવર્તનમાં એમની સર્જક લેખેની વિદગ્ધતા વધુ કાર્યશીલ બની છે. સંગ્રહના નિવેદન કિંચિતમાં તો કવિએ જાણે એક ટૂંકું સરખું પ્રવચન જ કરી કાઢ્યું છે, પણ એમાંથી એક ઓળખ ઉદ્ગાર આપણે તારવી લઈએ. એ કહે છે, કવિતાએ મને દૂર સુદૂરના પ્રદેશોમાં ને સમયોમાં વિહાર કરાવ્યો છે, તેણે મારો મોમેળાપ કરાવ્યો છે. આ સંગ્રહમાં કવિએ એમના કાવ્યોને 7 ખંડો પાડીને રજૂ કર્યા છે. આ આયોજન વિભાજન કોઈને સીતાંશુ યશશ્ચંદ્રના સંગ્રહોની ભાત પેટર્ન યાદ કરાવે, પણ અંદરની કાવ્યરચનાઓ નિતાંત ઉદયનની છે અને ખંડ વિભાજન પણ એમની પોતાની અનિવાર્યતામાંથી આવ્યું છે. 2 મુખ્ય લાક્ષણિકતાઓ આ કાવ્યોની આગવી મુદ્રા આંકે છે. સંગ્રહના મોટાભાગના કાવ્યો મહાભારત આદિમાંના લાક્ષણિક પુરાકથનકોના તેમજ વિશ્વભરની એવી જ પ્રાચીન અનુપ્રાચીન વિલક્ષણ ઘટનાઓના તથા પાત્ર પ્રસંગોના સંદર્ભ તંતુઓવાળા છે. આ તંતુઓ આ મૂળ્ય કવિની સંવેદનાને ક્યાંક કંપાવતા, ક્યાંક તીવ્રતાથી હચમચાવતા રહ્યા છે ને નવો કાવ્યાવતાર પામ્યા છે. બીજી પ્રસન્ન કરનારી લાક્ષણિકતા છે કવિનું છંદવિધાન. ઉપજાતિથી, ક્યાંક ગુલબંકીથી સ્રગધરા સુધીના સંસ્કૃત વૃત્તો, નિયતથી પરંપરિત સુધીના તેમજ ગઝલમાં પ્રયોજાતા માત્રમેળો, મનહર વનવેલી જેવા સંખ્યામેળ લયમેળ છંદો એમણે યોજ્યા છે. અછાંદસની આસાનીથી યોજ્યા છે. અન્વયને મરોડ્યા વિના ને તત્સમ શબ્દાવલીને લાદ્યા વિના તથા કથન પ્રવાહને અવરોધ્યા વિના યોજ્યા છે. છંદ વિવિધામાં ને પદાવલી સંયોજનમાં ઉદયને કાંતની ને છેક દલપતરામની પરંપરા સુધી વિહાર કર્યો છે પોતાનો સૂર છોડ્યા વિના. હવે થોડાક કાવ્યોની નજીક જઈએ વિભાગ અનુસાર. વિભાગ 1ના કાવ્યોમાં મહાભારત રામાયણમાંનું કોઈ કથાનક, કોઈ પાત્ર કે પછી સમગ્ર મહાકાવ્યનું કોઈ વિલક્ષણ સત્ય સંવેદન વિષય બન્યું છે ને મનુષ્ય વેદનાના મનુષ્ય સંબંધોના માર્મિક અંશો એમાં તિર્યકતાથી કાવ્યરૂપ પામ્યા છે. ધર્મયુદ્ધ કાવ્ય મહાભારત યુદ્ધના 18 દિવસોમાંથી કેટલાક દ્રુત ચિત્રાંશો સ્નેપશોટ્સ ઝડપીને 101 પંક્તિઓમાં જ ધર્મ અને સત્યની કરુણ વિડંબનાને સૂચવે છે. 18મા દિવસે કૃષ્ણ અર્જુનને કહે છે, તમારું શ્રેય ઈચ્છીને કપટયુદ્ધ આદરી મહારથી હણ્યા છે મેં એક એક કરી કરી. અનુષ્ટુપ વળતા અર્જુન ભગવાનને કહે છે, યુદ્ધ પૂર્વે ભગવદ્ગીતામાં તો તમે જુદો જ ઉપદેશ આપતા હતા. આ જ વક્રતા કાવ્ય આરંભે પણ છે. આ ધર્મયુદ્ધના નિયમોની પ્રતિજ્ઞા લેતા ધૃષ્ટદ્રુમ્ય કહે છે, શસ્ત્રહીન થયેલાને હણવો નહીં. અનુષ્ટુપ ભીમ કહે છે, છળપૂર્વક લડવું નહીં. અનુષ્ટુપ કવિએ કોઈ અર્થઘટન કહ્યું નથી, દ્રશ્યોથી ને પાત્રોદ્ગારોથી બતાવ્યું છે, એથી કાવ્ય સુવાચ્ય રહીને માર્મિક બન્યું છે. રામરાજ્ય વાલ્મીકિ રામાયણના શ્લોક સંદર્ભોની સરસું રહીને રામના સીતા ત્યાગને અને કવિના સ્વીકારને આલેખે છે. ગંગાને સામે તીરે સીતાને ઉતારીને ક્ષમા યાચીને લક્ષ્મણ વિદાય લે છે ને કવિ પ્રવેશે છે. ઊભી ઊભી રૂએ છે જાનકીને વાલ્મીકી, ભીની આંખે જુએ છે. છંદ ગા લગા લગા ગા ગા. કાવ્યના છેલ્લા ખંડની સળંગ વાલ્મીકી ઉક્તિમાં કવિ બદ્ધ છંદ વિધાનને થોડું હળવું કરે છે. સીતાને કહે છે, આ તીરે હવે રાજસત્તા પૂરી, કવિ સત્તા શરૂ. તારું જ ઘર છે આ, વસવું હોય ત્યાં સુધી વસ, સુખેથી અહીં મારા કાવ્યમાં. મારા કાવ્યમાં કહેવાથી વ્યંજના રમણીય ને બૃહદવ્યાપી બને છે. પૂરા સંદર્ભો સિવાયના સંદર્ભોના ને વ્યક્તિગત સંવેદનના વિભાગ બેના કાવ્યો પ્રશિષ્ટ છંદ વિધાનમાંથી અછાંદસમાં વહે છે. ક્યાંક તો ગદ્યકથન ને વાર્તાકથન છે, પણ વ્યંજના કવિતાની છે. વાર્તા કાવ્યમાં બકરી, ભટુરિયા ને વરુ એના એ લાગે છે, પણ એના એ નથી. બકરીનું નામ અસ્મિતા છે અને છે તે જ તરાર સ્વભાવની, પોતાની ભાષા પર મગરૂર. ભટુરિયા વુલ્ફના હલ્લો હાઉ ડુ યુ ડૂમાં ફસાઈને એનો ગ્રાસ બને છે. અસ્મિતાએ તો કહેલું, માતાની ભાષા ઓળખનારા જ જીવતા રહે છે આ જંગલમાં. ડીમન એક્સપ્રેસ પણ કોન્વેન્ટની ભાષામાં ખેંચાઈને ડીમન રાક્ષસની રાઈડમાં બેસીને ડીમનના મોંમાં હડપ થતા બાળકોની માતૃભાષાના વિલયની વક્રતા છે. કચરા ટોપલી અને ઝેરોક્સ સાહિત્ય વક્ર સ્થિતિમાં બેસવાત બનતા સાહિત્ય અનુભવને વિલક્ષણતાથી નિરૂપે છે. સંકેતોથી કાવ્ય રચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ફેન્સી ડ્રેસમાં મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે. થોડી પળો અમે બાળપણ પહેરીને મૃત્યુને છેતર્યું. વિભાગ 3ની રચનાઓમાં સ્થળ કાળના ઇતિહાસના મોટા ફલક પરથી ગ્રહેલા કેટલાક ઘટનાપાત્ર સંવેદના કાવ્ય વિષય બન્યા છે. 1918માં યુરોપ અમેરિકામાં ભયાનક બનેલા સ્પેનિશ ફ્લૂના કેટલાક શહેરોના હૃદયવિદારક દ્રશ્યચિત્રો જાણે કે દિવાલે ટાંગેલી મરણોપરાંત છબીઓ જેવા લાગે છે. ઘણાએ હોસ્પિટલોની બહાર ઊભા છે, કોઈની સારી કોઈની ખરાબ દુઆ મળે. હવે આ જાય તો એના બિછાને સુવા મળે. તથા પછી તો સ્પેનમાં વસ્તી ગણતરી લેવાય. મર્યા છે કેટલા લોકો, કયા શહેરોમાં, પહેલા નંબરે કોણ આવ્યું એ કહી શકશો? એવી તિર્યક પંક્તિઓ વિશ્વવ્યાપી કોરોનાના આતંકને જાણે ધ્વનિત કરે છે. કાવ્ય રચાયું છે 2020માં. ચેસ્લો વિમ્બાર્સ્કાની ડાયરી નામનું કાવ્ય બીજા વિશ્વયુદ્ધની દારૂણતાને કરુણ બિભત્સની વક્રતાથી આલેખતું અસરકારક કાવ્ય છે. એક વિલક્ષણ કટાક્ષનું કાવ્ય છે કાકારેકુ. ચૂંટણીથી વાજ આવી ગયેલા બ્રાઝિલના સાઓ પોલો શહેરના લોકોએ કાકારેકુ નામના એક ગેંડાને ઉમેદવાર તરીકે ઊભો રાખેલો. મનહરમાં ચાલતા ને વિનોદ કાકુવાળી દલપત શૈલી યોજતા આ કાવ્યની છેલ્લી પંક્તિ સાંભળી લઈએ. ગેંડો જીતી જાય છે મોટા માથા સામે, આ વનેચર કેમ જીત્યો? તેઓ બોલ્યા, આ બિચારો ખાવાનો 60 રતલ બીજા ઉમેદવારોની ખાયકી વધારે છે. હળવી રીતિની એક સ્વાધ્ય રચના. વિભાગ 4માં નિરંજન ભગત, લાભશંકર ઠાકર, સીતાંશુ યશચંદ્ર, જયંત પારેખને વિષય કરતા કાવ્યો છે. એમાં નિરંજન ભગત વિશેના કાવ્યની આ પંક્તિઓ ધ્યાનાર્હ છે. હેવમોરમાં આઈસ્ક્રીમ ખાતા આ સાત સંભળાય. લાવ તમારો હાથ મેળવીએ. એક છેડે હું બેઠો હું, બીજે છેડે બહુભૂતિ, બેને લાગે મને કહે છે. વળી પાછું છંદ વિધાનને યોજતા ખંડ 5ના કેટલાક કાવ્યોમાં ઘટના સંવેદનના આલેખનો બહુ વેધક છે. ચિત્રકાર કારાવાજીઓ એક ગણિકાને સામે બેસાડી ચિત્ર કરતો ગયો ને ઉપસી આવી ઈસુની માતૃકા. છેલ્લી પંક્તિ છે, ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી, પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી. છંદ ઘા ગાલ 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 લગા ગાલ ગાલ ગા. બ્રાઝિલના ચિત્રકાર પોર્ટિનારીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની ભીંતે એક અતિકાય ભીંત ચિત્ર આલેખેલું છે. કવિ જુએ છે કે કલાકારે પીંછી ઉપાડી ભીંતમાં મારક થતો ગયો. કાવ્ય યુદ્ધ અને શાંતિ, રચના વર્ષ 2021. વોર એન્ડ પીસ નામના આ ચિત્રમાંની પંક્તિઓ તો જુઓ, સર્વત્ર સ્ત્રી જ સ્ત્રી જ છે, પુરુષો કશે નથી. યુદ્ધોની પૂર્વે તો હતા, કિંતુ હવે નથી. કુરુકુળ વધુ ફરી રહી 19મે દિવસ. છેલ્લા પ્રશ્નાર્થમાં કવિએ વિશ્વના, મહાભારત સમેતના મહાયુદ્ધોના ભયાવહ કરુણને જાણે કે એક આકાર કરી દીધો છે. આ કાવ્યનું છંદ વિધાન છે ગા ગાલ 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 લગા ગાલ ગાલ ગા. એનું ઉદાહરણ લખ્યું છે, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. શું આ દ્રષ્ટાંત પણ અનાયાસે ધસી આવેલી વ્યંજના? વિભાગ 6 આખો એક જ કાવ્યનો છે. 15 પાનામાં વિસ્તરેલું આ દીર્ઘ કાવ્ય જેરુસલામની જેહાદને આલેખે છે. આ મહત્વાકાંક્ષી રચના સક્ષમ છે. એની કેટલીક ચાવીરૂપ પંક્તિઓ નોંધીને અટકીએ. ગાજતી ને ગજવતી નીકળે નદી, એમ જેરુસલામ જાવા નીકળી ઈસુની 11મી આખી સદી. ગાલગાગા ગાલગાગા ગાલગા. વિભાગ 7. અરે કવિ 6 કોઠા ઠીક ઠીક દુર્ભેદ્ય અને છેલ્લો 7મો ખોડો ભેદ્ય, કેવી આયરની! આ વિભાગમાં એક દુહા સોરઠા કાવ્ય છે, બીજી 6 ગઝલ રચનાઓ છે. માર્મિકતા અને રંજકતા વચ્ચેનું અંતર અહીં ઓછું થતું જાય છે. મરમાળો સોરઠો આવી કડી પણ ધરે છે. હસ્તધૂનની સી ચીજમાં ખાઈ ગયાને થાપ, સમજ્યા? હસ્તમિલા કોઈ એમાં શું કરે? ગઝલોમાં ઉદયનની પૂર્વ કવિતામાંનો હળવો વિરોહ, ચમત્કૃતિ, સભારંજકતા, વાનગી લેખે અહીં પણ આવ્યા છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ દિલ્લગી, દિલ બહેલાવ રંજકતા, એની વચ્ચે સંતુલન આબાદ સાચવ્યું. કાચા કાવ્યો પાકા પૂઠા. એમાં કવિએ નબળા કાવ્ય રાશિ પર કટાક્ષ કર્યો છે. ગઝલ રચનાઓ આવી ઉચ્ચતા વચતાવાળી બલકે કાચી પાકી છે, પરંતુ કવિની એક વિલક્ષણ ઓળખ તરીકે એ સંગ્રસ્થ છે એમ કહેવું રહ્યું. ઉદયન ઠક્કરની કવિતા ભાવકની સજ્જતાની અપેક્ષા રાખનારી, વિદગ્ધ ભાવકને વધુ આસ્વાદ્ય લાગનારી કવિતા છે. કવિમાં વિસ્મય અને વિદગ્ધતાની જે જુગલબંધી છે એ ભાવકને ચેતો વિસ્તારનો આનંદ આપનારી છે. એમાં હવે પ્રવેશીએ. રમણ સોની.